భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తపక్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేషరమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురునరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయ. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తికాసుకం. అనంతకోటి బ్రహ్మాండాధీశ్వర, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સારાય જૂનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જૂનાગઢપતિ રાધારમણદેવના દિવ્ય સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ દ્વિતીય ચરણ એના પંચમ દિનના સંધ્યાના સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી ભક્તો, સર્વધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે મહામંત્ર મહોત્સવ એના પંચમ દિનના પડાવ તરફ જઈ રહ્યો છે. આજનો દિવસ આ મહોત્સવનો અતિ મહત્વનો દિવસ ગણાય, કારણ કે જે મહામંત્ર લેખન કાર્ય કરીને હજારો અને લાખો ભક્તોએ એક ભક્તિનો અવિરત વહેતો ધોધ એ વહાવ્યો હતો, આજે એ મહામંત્રનો પ્રાગટ્યનો કથાનો સમય સવારની કથામાં આપણે સાંભળ્યો. આજે સવારે એ જ સ્થળેથી એટલે કે પ્રણેણીથી દિવ્ય જ્યોત એને લાવી અને આજે અગ્નિની અંદર સ્થાપન કરીને 200 કુંડી મહાયજ્ઞ એનો પણ પ્રારંભ કરવામાં આવ્યો. અને આજે જ આ સંપ્રદાયની અંદર જેને કહી શકાય કે દરેક સત્સંગી હોય એના મોઢે જે નિત્ય આપણે સંધ્યા આરતી ગવાય છે, આરતીની કથાનું પણ આપણે અહીંયા શ્રવણ કર્યું. વાલા ભક્તો, આ સંસારની અંદર જીવાત્મા અપેક્ષા ખૂબ રાખતો હોય છે, પણ એ અપેક્ષાની પૂર્તિ એના માટેનું જે યત્ન, એના માટેની જે દિશા, એની કાર્ય પદ્ધતિ જ્યાં સુધી એનાથી અવગત ન હોય અને એ પ્રમાણેનું જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી એ કાર્યની અંદર એને સફળતાની પ્રાપ્તિ થતી નથી. આપણે પણ જ્યારે જૂનાગઢ મહામંત્ર મહોત્સવ એનો નિર્માણનો સંકલ્પ કર્યો ત્યારે આપણી દિશા સ્પષ્ટ હતી. આપણે સૌ એવો સંકલ્પ કર્યો હતો, અને ગઢપુરની એ પૂર્ણાહુતિની સભામાં જે ભક્તો યાદ હશે એમને યાદ હશે, આપણો સૌની દિશા બહુ સ્પષ્ટ હતી કે ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર જે અનંત જીવાત્માના કલ્યાણને અર્થે, જે આ સનાતન વૈદિક ધર્મને અનુસરીને ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી, મોક્ષ ધર્મની સ્થાપના કરી, જીવાત્માને કલ્યાણનું આ કળિયુગની અંદર એક એવું કવચ આપ્યું આ સંપ્રદાય રૂપી, કે જેની અંદર આવ્યા પછી એ જીવાત્માને કાળકર્મને માયાથી રક્ષણ મળે, અંતરશત્રુથી રક્ષણ મળે, અને એટલું જ નહીં, એ જીવાત્માને ભગવાનના એકાંતિક ભક્તિ માર્ગની અંદર એને પ્રેરણા બળ પ્રાપ્ત થાય, અને એ હેતુથી મુમુક્ષુ સુધી, જનજન સુધી જીવાત્માને આ મહામંત્રના નામથી જોડી શકાય એટલા માટે આ ભક્તિ જે ધારા એને આપણે વહેતી રાખવી છે, અને એટલા માટે આપણે એ 365 કરોડ મહામંત્ર મહોત્સવને પૂર્ણાહુતિ વખતે આ ભક્તિ ધારાને વહેતી રાખતો સંકલ્પ કરી 730 કરોડ મહામંત્રનો સંકલ્પ આપણે શરૂ કર્યો. આજે આપણને આનંદ એ વાતનો થાય, આ બધા સંતોએ ભક્તોએ પોતાના આનંદની ખૂબ ખૂબ અભિવ્યક્તિ કરી, પણ વિશેષ કરીને આનંદ એ વાતનો છે કે આપણા આ કાર્યથી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી છે, આપણે તો ધણીને રાજી કરવા આપણે આ કાર્ય કર્યું હતું અને એનો આનંદ આપણને સૌથી વિશેષ છે. શાસ્ત્રના મતે જીવાત્માને સત્સંગની અંદર જે પોતાની સાવધાની સ્વરૂપે જે એને વર્તવાનું કાર્ય શાસ્ત્રોએ આપણને સંબોધનમાં કીધું છે, એક બહુ સુંદર આખ્યાન સત્સંગી જીવન ગ્રંથની અંદર આવે છે. ભાગવતના પ્રસંગને અનુસરીને એકલશૃંગી મુનિનું બહુ સુંદર મહારાજે દ્રષ્ટાંત દીધું. આમ તો રસાસ્વાદને અનુસરીને ભગવાને દીધું છે, પણ આ દરેક જ્યાં જ્યાં બેસાવધાની થાય, જ્યાં જ્યાં માણસ ગાફલત રાખે, ત્યાં એનો કેમ રીતે પરાભવ થાય એનું બહુ સુંદર આખ્યાન દ્રષ્ટાંત આપણે સમયના અભાવે બહુ સંક્ષિપ્તમાં સમજશું. કૌશિકી નદીના કિનારે એમનો આશ્રમ અને પિતા પુત્ર એટલે કે શૃંગી ઋષિ એમના પિતાની સાથે જ રહેતા, અને એમ શાસ્ત્ર કહે છે કે એમને બીજા કોઈ મનુષ્યાકૃતિનો સ્પર્શંગ નહોતો, એનો કોઈ એને પહેચાન નહોતી, એટલે સ્ત્રી પુરુષનો પણ ભાવ નહોતો. અને અંગદેશના રાજાને ત્યાં જ્યારે આપતકાળ આવ્યો, એને ત્યાં જ્યારે દુષ્કાળ પડ્યો, ત્યારે કોઈએ સલાહ આપી કે કોઈ એવા પવિત્ર ઋષિઓ, કારણ કે એમની ત્યારે નામના એવી હતી કે શાસ્ત્ર સત્સંગી જન્મમાં લખ્યું કે ઇન્દ્રાદી દેવોને પણ વંદન કરવા યોગ્ય હતા, એવી સિદ્ધ દશાને પામેલા એકલશૃંગી ઋષિ, એવા સિદ્ધિને પામેલા એકલશૃંગી ઋષિને કોઈ જો આ નગરની અંદર લાવે, એમને વસાવે, તો એમના ચરણારવિંદ આ સંસારની અંદર આજ આપણા રાજ્યની અંદર પડે, તો એનાથી આપણાની જે રાજ્ય ઉપર જે કસોટીનો જે કાળ ગુજરી રહ્યો છે એમાંથી મુક્તિ મળે. શાસ્ત્રની અંદર એવું વિવરણ આવે છે કે અંગરાજાએ પોતાના ગણિકાને ત્યાં મોકલી છે અને એમને એકલશૃંગી ઋષિના આશ્રમમાં જઈ અને ત્યાં એમનો ધર્મભંગ કરાવ્યો છે. રસાસ્વાદથી એ શરૂ થાય, પણ કહેવાની પાછળનો ભાવાર્થ, એક ચરિત્ર જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે. મહારાજે આપણને જે શું જે વર્તમાન આદિ રક્ષણ માટે આપણને આપ્યા છે, જો વર્તમાનનો હેતુ શું છે બહુ સમજવા જેવો છે. આ ભક્તિ એનો હેતુ શું છે બહુ સમજવા જેવો છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, સધર્મ ભક્તિ રવનમી, ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી, આ યુગલને કરવાનું, આને યુક્તિ કરવાની શો હેતુ છે બહુ સમજવા જેવો છે. વચનામૃતમાં મહારાજે લખ્યું, કોઈ એમ માને કે અમે ધર્મને એકદમ પાલન કરીને અમે મોક્ષને પ્રાપ્ત કરી લઈશું, મહારાજ કે કોઈ એવું માને કે અમે માત્ર ભક્તિને અનુસરીને અમે મોક્ષને પ્રાપ્ત કરી લઈશું, તો એ તો પાણો બાંધી કે તુંબડા બાંધીને મહાસાગર તરવા પ્રયત્ન કરતા હોય અને નિષ્ફળતા મળે એવું એમાં થાય. આ યુક્તિનું કાર્ય, આ બંનેને ભેગું કરવાનું કાર્ય શા માટે મહારાજે કર્યું? કારણ કે સનાતન વૈદિક પરંપરા છે, જ્યારે જીવાત્માને આ શરીરની પ્રાપ્તિ થાય છે ત્યારે આ શરીર એને યોગની અંદર જે પ્રથમ આવતા જે વિષયો છે, એને ઇન્દ્રિયોના યોગની આવતા જે પ્રથમ વિષયો છે, એ તમામ વિષયો નાશવંત છે, માયિક છે. અને એ વિષયોના યોગે કરીને એ ઇન્દ્રિયો ધીમે ધીમે પોતાનું અંતકરણ પણ માયિક થતું જાય, અને જ્યારે જીવાત્મા પોતાના મૂળ સ્વરૂપને એટલે કે આત્મ સ્વરૂપને ન ઓળખે અને એ અજ્ઞાનતાને અભાવે એ જ્યારે પ્રસંગોપાત, એ જ્યારે વિષયોના પ્રસંગોની અંદર આધીન થઈ અને એની અંદર લોલુપ્ત થઈ જાય, ત્યારે એ જીવાત્મા પોતાનું મૂળ તત્વ જે છે એટલે કે આત્મતત્વ છે, આત્મ જે સ્થિતિ છે, એ આત્મસ્થિતિ ભૂલી અને માયિક બની જાય છે. અને એટલા માટે પછી એવા બંધનમાંથી મુક્ત થવું એના માટે બહુ કઠણ છે. એ કઠણતાને દૂર કરવા માટે જો કોઈ આશરો હોય, જો કોઈ સાધન હોય, જો કોઈ ચાવી હોય, તો જેમ તાળું ખોલવું હોય તો ચાવીની જરૂર પડે, કોઈ વસ્તુને સુધારવી હોય, સાફ કરવી હોય, તો એના માટે પણ એના પદાર્થો, એની જે મલિનતા દૂર કરવા માટે એના સાધનો જે બતાવ્યા છે દ્રષ્ટાંતમાં, જો લઈએ તો શરીરના શુદ્ધિકરણ માટે સ્નાન જરૂરી છે, વસ્ત્રના શુદ્ધિકરણ માટે ધોવું જરૂરી છે, વાસણના શુદ્ધિકરણ માટે એને માંજવું જરૂરી છે, કોઈ વસ્તુ વાયુથી પવિત્ર થાય છે, કોઈ વસ્તુ અગ્નિથી પવિત્ર થાય છે, એમ માયાના લેપે એટલે કે વિષયોએ ભોગ જે ઇન્દ્રિયોએ ભોગવેલા વિષયો એના કારણે મલિન થયેલું અંતકરણ એના કારણે જે એકાત્મ ભાવે જોડાયેલું જે જીવાત્મા અને એના સુધી જે એની અસર પહોંચી છે એ જીવાત્માને જો આ બંધનમાંથી મુક્ત કરવો હોય આ માયાના આવરણમાંથી મુક્ત કરવું હોય તો એને તપાવવું પડે સ્નાન કરાવવું પડે ધોવું પડે અને એ એવું જોઈએ જેમ અમુક ડાઘ હોય ને તો એ સામાન્ય બ્લીચ વાપરો જ જતા રહે અમુકને તેજાબ વાપરો તોય ન જાય એમાં માયાનું જે કાળનું જે પ્રભાવ છે ને એ એવો ભયંકર પ્રભાવી પ્રભાવ છે જેને કહેવાય કે એ જન્મ જન્માંતર સુધી એની અંદર મંથન આપણે કરીએ મથ્યા રહીએ તો પણ એના પ્રભાવમાંથી મુક્ત ન થાય પણ જેને ભગવાનના આશ્રયરૂપી દ્રઢ ચાવી જેને પ્રાપ્ત થઈ ગઈ હોય એના માટે તો એ તાળું ખોલો ને કેમ ખુલી જાય મોટી તિજોરીઓ હોય એને તોડવા પ્રયત્ન કરો ખોલવા પ્રયત્ન કરો તો ન તૂટે ન ખુલે પણ જો ચાવી હોય તો એ નાની અમથી ચાવીથી પણ એ આખી તિજોરી એનું તાળું એનું ખુલી અને એનો ઉપયોગ થાય એમ જીવનની અંદર સત્સંગ ઘડી બે ઘડી મહારાજે બહુ સુંદર વાત સમજાવી ઘડી બે ઘડી કરેલો સત્સંગ પણ એ જીવાત્માને ખૂબ ઉપયોગી આ એવું બીજ છે આ એવું કાર્ય છે કે જેની ક્યારે નિષ્ફળતા નથી બીજા કાર્યની અંદર નિષ્ફળતાનો અવકાશ છે પણ આ જે બીજ કાર્ય છે ભક્તિનું જે બીજ કાર્ય છે એમાં ક્યારેય નિષ્ફળતા નથી હા તમે સાવધાનીપૂર્વક કરો તમે નિયમાનુસાર કરો ધર્મ સહિત કરો ભગવાનની બાંધેલી આજ્ઞા અને મર્યાદામાં રહીને કરો તો એ તત્કાળ ફળ આપનારું થાય અને જો એની અંદર ચૂક રહી જાય કસર રહી જાય મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાને જો કોઈ ભગવાનનું ભક્તિ કરતાં કરતાં અને કલ્યાણને અર્થે એ મતતા મતતા એ આખી જિંદગી મતે જો ભગવાનની કૃપા વહેલી એના ઉપર ઉતરે એનું પ્રારબ્ધ એનું કર્મ એને જો બળ આપે અને એનું કાર્ય સિદ્ધ થાય તો છતે દેહે પણ એને સ્થિતિની પ્રાપ્તિ થાય મહારાજ કે કરતાં કરતાં અંત સમય આવે અને મૃત્યુની એક અડધી સેકન્ડ કે અડધી ઘડી બાકી હોય અને જો એને ભગવાનનો દ્રઢ નિશ્ચયનો જો એને વિશ્વાસ થઈ જાય અને ઉપાસનાની શુદ્ધિ ભક્તિની શુદ્ધિના પ્રતાપે કરીને ભગવાનના સ્વરૂપની અંદર જો એને દ્રઢ પ્રીતિ થઈ જાય તો એ પણ ઘડી એના મોક્ષનું કારણ બને અને મહારાજ કે કદાચ એ કર્મ કરતાં કરતાં પ્રાણ છૂટી જાય તો બીજા જન્મે કરીને પણ ત્રીજા જન્મે કરીને પણ એની એ સિદ્ધ દશાને ચોક્કસ એને જીવાત્મા પામે પણ અવિરતપણે જો એની અંદર કાર્યરત પ્રેરાયેલો રહેતો અને એટલા માટે આપણે આ ભક્તિની પરંપરામાં અવિરતપણે પ્રેરાઈને રહીએ એટલા હેતુથી જ આપણે આ 730 કરોડ મહામંત્ર લેખનનું કાર્ય આ ભક્તિનું કાર્ય એને આપણે વહેતું રાખ્યું છે અને બધાની ઈચ્છા છે ને અમારે પણ આ મહારાજે પણ જેમ આજ્ઞા કરી કે આમાં તો ક્યારે હાશકારો ન થવો જોઈએ જો એમાં હાશકારો થાય સંતોષ થાય તો એની જે પ્રગતિ છે રૂંધાઈ જાય અને આપણે તો પ્રગતિના માર્ગ ઉપર હજુ તો અગ્રેસર થયા છે હજુ તો શરૂઆત કરી છે કોઈ એમ માને કે આપણે ગરડાના મહોત્સવ અને જૂનાગઢ મહોત્સવ પછી આપણે ઘણું થઈ ગયું તો એવું ન માનશો હજુ તો આ શરૂઆત છે આગે આગે દેખીએ હોતા હે ક્યાં ભગવાન સ્વામિનારાયણ એમની પૂર્ણ કૃપાથી જે સંકલ્પ અને આમાં કાયમ કહું છું હમણાં સંતોએ વાત કરી કે જે પણ કાર્યની સિદ્ધિ એ થાય છે એ ક્યારે એક હાથે નથી થતી મહારાજ પણ પોતાના આમ તો સમર્થ હતા અક્ષરધામમાં મહારાજ કે અમે બેઠા બેઠા સંકલ્પ માત્ર કર્યો હોત તો આ બ્રહ્માંડની અંદર અમે ધર્મનું અમે નિરૂપણ કરી શક્યા હોત અનંત જીવાત્માને અમે કલ્યાણ કરી શક્યા હોત પણ ભક્તોને રંજન કરાવવા જ્યારે મહારાજે મનુષ્ય તનું ધારણ કરવાનો નિર્ણય લીધો ત્યારે પોતાની સાથે જેમ 500 પરમહંસોની મુક્તોની ફોજ મહારાજ લઈને આવ્યા એમ અમારા હાથ પગ આંખ મોઢું કાન જે પણ કંઈ ગણો એ અમારા બધા અહીંયા બેઠેલા સંતો અને અહીંયા ઉપસ્થિત બધા હરિભક્તો છે કે જેના કારણે આ કાર્યની અંદર એ વેગ પ્રાપ્ત થયો છે અને આ રીતે જ જો બધાને ભગવાન જો સદબુદ્ધિ અને પ્રેરણાબળ આપતા રહેશે તો મને વિશ્વાસ છે કે ભગવાન શ્રીહરિના દિવ્ય સિદ્ધાંતોને મોક્ષના સિદ્ધાંતોને આ વાલા ભક્તો આ સુખના સિદ્ધાંતો ન માનશો સુખ આપણે માનીએ છીએ કારણ કે ભગવાનના રાજીપાથી આપણે આનંદિત છીએ એટલે સુખ આપણા માટે છે પણ આ ભૌતિક સુખના આ કોઈ પણ પ્રયત્ન થતા નથી આ માત્ર ને માત્ર કલ્યાણ માટેના પ્રયત્ન થાય છે આ માત્ર ને માત્ર મોક્ષ માટેના પ્રયત્ન થાય છે અને એટલા માટે આ ભૌતિક સુખ સુવિધા કે એના અપેક્ષાથી આમ એના કોઈ આના દ્રષ્ટિથી પણ અમે આને જોતા નથી અમે તો આની અંદર માત્ર ને માત્ર દિવ્યતા જોઈએ છીએ અને એટલા માટે જ વારંવાર કહીએ છીએ કે તમને સૌને પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આજે જ્યારે કોઈ મોત શોખના જે હજારો વિકલ્પો જગતની અંદર ઉપલબ્ધ હોય ત્યારે મોત શોખોને છોડીને જેમ ગીતાની અંદર અથવા તો ભાગવતની અંદર અને મહારાજે વચનામૃતની અંદર કીધું, યા નિશા સર્વભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી, જેમ બધાએ ભોગવિલાસને માયાના જ્યારે નિદ્રાની અંદર જ્યારે આધીન હોય એને ત્યારે જે સંયમી પુરુષ એટલે કે જેને મોક્ષની કામના છે, પોતાના કલ્યાણની કામના છે, એ સાવધાન થઈને જાગૃત થઈને વર્તતા હોય એમ હજારો ભક્તો આજે એવા મોત શોખનો ત્યાગ કરી અને એમાંય વિશેષ કરીને અમારા યુવાનો કે જે સ્વયંસેવકોની ફરજની અંદર અત્યારે રાત્રિ દિવસ પોતાની તનતોડ મહેનત કરી રહ્યા છે એવા તમામ યુવાનો એ મોતશોખને છોડીને અત્યારે આ મહોત્સવની અંદર એ સેવાની અંદર આજે અગ્રેસર થયા છે, સેવાની અંદર કાર્યરત થયા છે. માટે અમારા તમામ સંતો ભક્તો અને અમારા તમામ યુવાનોને અમે હૃદયથી ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. વાલા ભક્તો, ભગવાનને પ્રાર્થના કરીએ, આવો ને આવો સત્સંગનો ભાવ જો કાયમ જળવાશે, આવો ને આવો સત્સંગની અંદર એકતાનું વાતાવરણ, આ સંપ્રદાયની અંદર એક જ મોટી કમી જેવું એમ કહેવાય કે જે ખલતી હતી અથવા તો જેની ઉણપ દેખાતી હતી એ સત્સંગની એકરૂપતા, અને આજે ભગવાનની દયાથી એકરૂપતાના દર્શન જે થાય છે મને વિશ્વાસ છે કે દિગંત સુધી આ સંપ્રદાયના જે ખ્યાતિ એની ભગવાન શ્રી હરિના જે સિદ્ધાંતો એમનું નામ અને એમના આ સંપ્રદાયની ગૂંજ એ સમગ્ર બ્રહ્માંડ સુધી એની અંદર પહોંચે તો એમાં જરાય અતિશયોક્તિ નથી. કારણ કે આમ આનો સંકલ્પ કરનાર કોણ હતા એ વાત વિચારો. તમે હું જો સંકલ્પ કરતા હોય અને ભગવાન પૂરા કરતા હોય તો જે સંકલ્પ સ્વયં ભગવાને કર્યો હોય એ સંકલ્પ ક્યારેય અધૂરો ન રહે, એ સંકલ્પ ક્યારેય અધૂરો ન રહે. અને ભગવાનની ઈચ્છા જે હતી, કારણ કે આપણે સત્સંગી જીવન પ્રથમ દિવસની કથાની અંદર જ સાંભળ્યું, મહારાજે સ્વયં આ વાત ઉચ્ચારી છે, મહારાજ કે આજે પણ કંઈ થયું છે એ અમારી ઈચ્છાએ કરીને થયું છે, અમારા સંકલ્પે કરીને થયું છે. તો જેના સંકલ્પની અંદર ભગવાન હોય, જેના કાર્યની અંદર ભગવાન હોય અને જેની સિદ્ધિની અંદર પણ ભગવાન હોય એની અંદર ક્યારેય વિક્ષેપ ના આવે. કદાચ રાત્રિ દિવસ વાદળ છાંયો તડકો છાંયો થાય એ સમય છે, કાળ છે, પણ અંતે તો એ સત્યનો અને ધર્મનો જ વિજય થાય છે. માટે આપણે એને વળગીને કાયમ રહીએ અને ભગવાનની ભક્તિ કરતા રહીએ, ભગવાનના સિદ્ધાંતોને વળગીને રહીએ એ તમને સૌને ભલામણ કરી. મહામંત્ર મહોત્સવમાં ખૂબ ખૂબ દેશ દેશાંતરથી ભક્તો આવે છે અને હજુ અમને આનંદ પણ છે અને થોડી આ બધાને આયોજક સમિતિ માટે ચિંતાની પણ વાત છે. હજુ ઘણાય ફોન આવ્યા છે, હો અમે આવવાના છીએ એમ, તમે બધા સાવધાન રહેજો. એટલે હરિભક્તોનો પ્રવાહ નિરંતર ચાલુ છે, ઘણા ઘણા નવા નવા હરિભક્તો પણ એની અંદર આવે છે. તો જેમ અત્યાર સુધી આજે તમે બધાએ જે સહકાર આપી અને હું ઘણાને પૂછતો પણ હોઉં છું, આ તો વ્યવહારિક વાત છે, ઘણાને હું પૂછતો પણ હોઉં છું કે મહોત્સવમાં આનંદ આવે છે ને એમ, કંઈ હરિભક્તો દર્શન માટે આવે અહીંયા આગળ જ્યારે આશીર્વચન માટે કે હાર પહેરવા માટે આવે ત્યારે અમે પૂછતા હોઈએ છીએ આનંદ આવે છે ને, કોઈ તકલીફ નથી ને, તમને એમ થતું હશે કે શું વાત કરતા હોય લાલજી મહારાજ, પણ હું આ જ પૂછતો હોઉં છું કે આમાં કોઈ તકલીફ નથી ને. એટલે હું જાણવા માગું છું કે આ માણસ શું સમજીને આવ્યા છે, પણ મને હું ગૌરવ સાથે કહું હજુ સુધી એક પણ એવો વ્યક્તિ એવો નથી મળ્યો, અહીંયા હોય કે ત્યાં કુટીરની અંદર હોય કે મંદિરની અંદર દર્શન માટે હોય કે જ્યાં પણ જ્યારે હરિભક્તોને મળતા હોઈએ અને અમે પૂછીએ કે કોઈ તકલીફ નથી ને, તો કોઈ હજુ સુધી એવું નથી કીધું જેને કે હા મહારાજ અમને આ અગવડ પડી કે અમને તકલીફ પડી. જેને કીધું એને એમ જ કીધું કે મહારાજ આ તો ઘરનો પ્રસંગ છે, આમાં ક્યાં તકલીફની વાત કરવાની, અને એ જ આપણી સાચી સિદ્ધિ છે. મહારાજે વચનામૃતમાં આ વાત બહુ સ્પષ્ટ લખી, એને વારંવાર આપણે દોહરાવીએ તો અતિશયોક્તિ નથી. મહારાજ કહે કે જેમ પોતાના દેહ અને દેહના સંબંધીની તરફ આત્મીયતા છે એવી આત્મીયતા આ ભગવાનના એકાંતિક સંતો ભક્તો અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથે પોતાપણું જોડાઈ જાય તો મહારાજ કહે એને કલ્યાણમાં કાંઈ કરવાનું બાકી ન રહે. આજે એવી આત્મીયતાના દર્શન આપણે આ મહામંત્ર મહોત્સવમાં કરી રહ્યા છીએ, એકતાના દર્શન કરી રહ્યા છીએ, સમજણના દર્શન કરી રહ્યા છીએ. માટે ફરી એક વખત આપણે આ મહામંત્ર મહોત્સવને ખૂબ ખૂબ હૃદયથી બિરદાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ આવો ને આવો ભાવ અમને સમગ્ર ઉત્સવ દરમિયાન પણ રહે અને ઉત્સવ પછી પણ હૃદયની અંદર આની જે દીપ અખંડ જો તેની પ્રજ્વલિત રહે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આપ સૌ પાસે બસ આવો ને આવો સંયમ ને સહકારની અપેક્ષા રાખી અમારા કાર્યકર્તાઓ જે સૂચનો કરે એનું બધા ચુસ્તપણે પાલન કરજો એવી ભલામણ કરી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી ને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી તમને હૃદયથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહજાન સ્વામી મહારાજ.